તારીખ 17/11/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22 મૂળ કેસેટમાં બી સાઇડ બ્લેન્ક છે.
અભક્તિ થઈ જાય છે, બીજા તો છા દ્રષ્ટિઓ છે તેને અભક્તિના પરિણામ થઈ જાય. કેમ કે એની તો એટલી સૂક્ષ્મ નજર નથી એટલી બીજા ધર્મીની સૂક્ષ્મ નજર છે. એટલે એને તો દોષનું જ્ઞાન થાય બીજા ધર્મીનું, તો પણ એને એને એના પ્રત્યે એવા પરિણામ નથી થતા જે મિથ્યા દ્રષ્ટિ જીવોને થઈ જાય. એને ખ્યાલ છે કે ચારિત્રને મોહવશ એવા, આ એનો મૂળ પાયાનો વિષય છે, પાયાનો સિદ્ધાંત છે. બસ આશય પકડી એને તમે ગમે તે વિષય ઉપર ચાલો, અન્યાય નહીં થાય. આશય તમારો ન્યાય સંપન્ન હોવો જોઈએ, તો તમારી તેને આધારિત થતી કોઈ પ્રવૃત્તિ તે પણ ન્યાય સંપન્ન રહેશે. જો તમારા આશયમાં મલિનતા છે અથવા અન્યાય છે તો એને આધારિત કોઈ પ્રવૃત્તિ ન્યાય સંપન્ન છે એમ હરગિજ કહી શકાય નહીં. આવો વિષય છે, આ એની મૂળ ચાવી છે. પછી ગમે ત્યાં લાગુ કરો, વાંધો નથી. જ્યારે આશય શુદ્ધ હોય છે એ શુદ્ધતાના આશય પૂર્વક કોઈ પરિણામની વિકૃતિ અથવા વક્રતા થાય તો પણ એ ગૌણ છે અને આશય મુખ્ય છે, અને એટલો ત્યાં અપવાદ સ્વીકારવામાં આવ્યો છે, એ દોષિત પ્રવૃત્તિનો અપવાદ સ્વીકારવામાં આવ્યો છે. એમ છે, બીજો બહુ સરસ એમાંથી ન્યાય નીકળે છે કે ધર્મી જીવને એકાંત પરિપૂર્ણ શુદ્ધતા ઉપાધિ હોવાથી એના પરિણામના દોષને અપવાદમાં નાખવામાં આવ્યા છે, સિદ્ધાંતમાં ક્યાંય ગણવામાં આવ્યા નથી. પ્રવચન સાર નામનું શાસ્ત્ર છે કુંકુંડાચાર દેવનું, એમાં એક પ્રકરણ ચાલ્યું છે ઉત્સર્ગ અને અપવાદ. ઉત્સર્ગ એટલે સિદ્ધાંત, ઉત્સર્ગ છે શાસ્ત્રીય પરિભાષા છે. ઉત્સર્ગ સિદ્ધાંત, તો સિદ્ધાંત શું છે સાધક જીવનો? કે એકાંતે વિતરાગતા જ પ્રાપ્ત કરવી અને કિંચિત માત્ર રાગ દ્વેષ મોહ ન કરવા, એનો સિદ્ધાંત છે તમામ સાધકોનો આ સિદ્ધાંત. તેમ છતાં સાધકની અવસ્થામાં રાગ દ્વેષ મોહ ચારિત્ર મોહના દર્શન મોહ વ્યતીત થયા પછી ચારિત્ર મોહ અનુસાર જે તે ગુણસ્થાને રાગ ગુણસ્થાન અનુસાર પ્રવૃત્તિ થાય છે તેને અપવાદ કહેવામાં આવે છે. એ સિદ્ધાંત નથી પણ એ અપવાદ છે. અને સાધક જીવનું જીવન અને પરિણમન ત્યાં ઉત્સર્ગ અને અપવાદની મૈત્રીપૂર્વક જોવામાં આવ્યું. શાસ્ત્રકારોએ જીવનને ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી વાળું જીવન કહ્યું છે. શું બે પરસ્પર વિરુદ્ધ છે અને વિરુદ્ધતામાં મૈત્રી ન હોય? મૈત્રી કોની હોય છે? કે જ્યાં મેળ ખાતો હોય ત્યાં મૈત્રી થાય. પણ વિરુદ્ધતામાં મૈત્રી કેવી રીતે હોય? પણ અહીંયા એને મૈત્રી કહી છે. કેમ મૈત્રી કહી છે? કે સાધક જીવ છે એનો સિદ્ધાંત પરિપૂર્ણ નિર્દોષ નિર્દોષ થવાનો, વિકરાગતાનો સિદ્ધાંત. તે સાધક જીવ પૂર્ણ વિતરાગ નથી થયો છતાં એમ સાધક દશામાં પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરવી એ સહજ છે, મોક્ષ માર્ગ એ સહજ પરિણામ વેપાર છે. સહજ કા ધંધા એમ લીધું છે ને, વાદ વિવાદ કરે સો અંધા, બનારસીદાસે ગાયું છે. સહજ પરિણામ છે, એ સહજ પરિણામ પૂર્ણ વિતરાગતાના ધ્યેય પ્રતિ પરિણમન ગતિ કરે છે, ગમન કરે છે. એમાં હઠના પરિણામનો નિષેધ છે. હઠપૂર્વક જો કોઈ વિતરાગતા કરવા જાય તો વિતરાગતા તો ન થાય, પણ મિથ્યાત્મા આવી જવાનો પ્રસંગ થાય છે. એટલે પરિણામનો સ્તર એકદમ નીચે આવી જાય. હઠથી પરિણામ કરે તો પરિણામનો સ્તર કર્તૃત્વ ભાવે એકદમ નીચે આવી જાય. એવા એકદમ નીચે નહીં આવવાના બદલે પરિણામ જળવાય, અને પરિણામનો સ્તર જળવાયા પછી એના વિકાસમાં આવે, વિકસિત થાય એ સ્તર પણ જળવાય રહે, અને પછી પાછો વિકાસ વધારે, વળી એ સ્તરમાં આવીને એને જાળવીને પણ પાછો વિકાસ કરે. એમ ઈંટ ઉપર ઈંટ ઉપર ઈંટ ઉપર ઈંટ મૂકતા જેમ બિલ્ડિંગ થાય છે, એમ પરિણામનું જે ચણતર છે એમાં પણ એક એડજસ્ટમેન્ટનો પ્રકાર છે, એને અપવાદ કહેવામાં આવ્યો છે. એ અપવાદ છે, દોષનો બચાવ નથી. ત્યાં પણ ધર્મી અને જ્ઞાની એમ જ જાણે છે કે આ મારો દોષ છે અને તે મટાડવા લાયક છે, કરવા લાયક એમ સમજીને કોઈ દોષ કરવામાં આવે તો એ સાધક ન રહે. એટલે કે દોષની દ્રષ્ટિવાળો થઈ ગયો, ગુણની દ્રષ્ટિવાળો સાધક છે. દોષની દ્રષ્ટિવાળો કદી સાધક હોઈ શકે નહીં. આ તો સાધકનો મુખ્ય લક્ષણ છે કે દોષની દ્રષ્ટિવાળો કદી સાધક હોઈ શકે નહીં, ગુણની દ્રષ્ટિવાળો જ સાધક હોઈ શકે. જેના પરિણામમાં ગુણની જ ઉપાદેયતા છે તે સાધક છે, દોષની ઉપાદેયતા વાળો કદી સાધક હોઈ શકે નહીં. આ તો સીધી ચોખ્ખી વાત છે. અહીંયા તો ખાલી પોતાની વાત લીધી છે કે પોતાના દોષ જુએ કે પોતાના પોતાનો દોષ ખ્યાલમાં ન આવે ને કોઈ બીજો દેખાડે કે આ તમારો દોષ છે તો એનો સ્વીકાર કરે, કબૂલ કરે સરળતાથી કે બરાબર છે, દોષ છે તે દોષ છે, અને તે મારી નબળાઈનું કારણ છે, તે મારે મટાડવો જોઈએ, એમ એનો સ્વીકાર કરે. પોતાના દોષ તો ન સ્વીકારે, પણ બીજાના ન સ્વીકારે, અનુકૂળ વર્તનારના એ પોતાના તો સ્વીકારે કે દિવસે, એનો તો પ્રશ્ન નથી રહેતો. પોતાના દોષ સ્વીકારશે એના માટે તો પ્રશ્ન નથી રહેતો, કેમ કે એ શક્તિ તો એક હોઈ બેઠો છે. જે જીવ બીજાના દોષનો બચાવ કરે છે એ તો પોતાના દોષનો સ્વીકાર કરવાની શક્તિમાં ખોઈ બેઠો છે, એને તો પ્રશ્ન નથી. એટલી સરળતા એ જીવમાં હોતી નથી. અને સમ્યક દર્શન તો સરળતા એ પમાય છે, એ સરળતાનું ફળ છે, એકદમ સરળતાનું ફળ છે, ઘણી સરળતાનું ફળ છે. વક્રતા એ તો સમ્યક દર્શનથી વિરુદ્ધ માર્ગ છે. એમાં તો સમ્યક દર્શનની વક્રતાથી તો સમ્યક દર્શનની નજીક પણ જઈ શકાય નહીં, ધર્મની નજીક પણ જઈ શકાય નહીં. સમ્યક દર્શન એટલે ધર્મ. એમ ખાસ કરીને ધર્મ અને અધર્મતાના, ધર્મ અને અધર્મના પ્રકરણમાં સરળતા અને વક્રતા એના ઉપર મુખ્ય દોર છે. પરિણામનો પરિણામનો મુખ્ય દોર સરળતા અને વક્રતા ઉપર છે. ભદ્રિક પણ લીધું છે, એ સરળતાનો વિષય લીધો છે, અને ધર્મને એને અનુસંધાન થાય છે. સરળતાથી ધર્મનું અનુસંધાન થાય છે એટલે અધ્યાત્મના વિષયમાં એનો સમાવેશ છે. પોઈન્ટ અધ્યાત્મનો છે. બદ્રિકપણું એટલે પોતાનો નાનો દોષ કોઈ દેખાડે અથવા પોતે દેખે ત્યાં તુરત જ પોતે કબૂલ જ કરે ત્યાં એને એ સ્વીકારી દે છે. બીજાનો નાનો ગુણ દેખે એ સાથો સાથ હોય છે, બીજાનો ઓછો પણ ગુણ હોય તો પણ એને એ ટેકો આપે છે, એનું એ સમર્થન કરે છે, બહુમાન કરે એટલે એનું એ સમર્થન કરે છે, એને અનુમોદન કરે છે, થોડા ગુણનું પણ અનુમોદન કરે છે. એટલા માટે અનુમોદન કરે છે તે ગુણમાં આગળ વધે. દોષનું અનુમોદન કરતા દોષમાં આગળ વધવાનું થાય છે, ગુણનું અનુમોદન કરતા ગુણમાં આગળ વધવાનું થાય છે. આ તો સીધો હિસાબ છે. બીજા આ તો છે ને, બીજાનો નાનો ગુણ દેખે પોતાને, પણ એ તો પોતે કરવું કરાવવાનું અનુમોદવું, લાઈન તો એક જ થઈ ને, જે લાઈન છે એ તો એક જ થઈ ગઈ. એમાં બીજાના ગુણને દેખે ત્યાં પોતાને ગુણ પ્રત્યે બહુમાન છે, પોતે પણ ગુણને ચાહે છે, તેથી બીજાના ગુણને અનુમોદે છે. બીજાના દોષને અનુમોદે છે એનો અર્થ કે પોતે દોષને ચાહે છે, એમ એમાંથી આપોઆપ ફલિત થાય છે. શું અર્પિત ભાવમાંથી અનર્પિત ભાવ ક્યાં સુધી જાય છે એ વિષયના ઊંડાણ ગહેરાઈમાં જાય છે એને ખબર પડે છે. એ વિષયનું ઊંડાણ છે ત્યાં, કે વિષય એક અર્પિત હોય એમાંથી અનર્પિત વિષય કેટલો નીકળે છે એ વિષયના ઊંડાણમાં જાય એને ખ્યાલમાં આવે. બીજાનો નાનો ગુણ દેખે ત્યાં બહુમાન કરે. કોઈ કોઈ મુમુક્ષુઓના વખાણ કરે ને, ભલે એમાં મર્યાદા હોય છે પણ એની અંદર હેતુ એટલો હોય છે કે તે ગુણ તે જીવ પણ એનો વિકાસ કરે, અને એ નિમિત્તે એના એના બાને જે વાત થાય છે એમાં બીજા જીવો પણ એનો વિકાસ કરે. જેમ કે એક નિવૃત્તિ, બસ હું ભાઈ નથી એટલે કહેવામાં વાંધો નહીં, નાની ઉંમરમાં નિવૃત્તિ લીધી તો એક નિવૃત્તિને અનુમોદવા માટે એમ કહે કે જુઓ ભાઈ આ 42 વર્ષની ઉંમરે એને નિવૃત્તિ લીધી, નિવૃત્તિ લીધી તેથી 42 હતા એમ કહીને 60 વર્ષે પણ નિવૃત્ત થવાના પરિણામ ન હોય અને વ્યવસાયમાં લાગ્યા રહેતા હોય એને એક અનુમોદન મળે છે. અરે જો આ માણસ 42 વર્ષે નિવૃત્તિ લઈ શકે છે તો 60 વર્ષવાળાએ તો ચેતી જવા જેવું છે. સામાન્ય રીતે વર્તમાનમાં મનુષ્ય આયુ 100 વર્ષનું મેક્સિમમ ગણાય છે, વધુમાં વધુ ગણાય, જોકે ભાગ્યે જ 100 વર્ષ છે તો કોઈ ફાંકે છે. મોટા ભાગના 60 થી 70માં ખલાસ થાય છે, આયુષ પૂરું કરે છે એટલું આયુષ્યમાં, અને 70 થી 80માં તો 90% ઉપરાંતના માણસો આયુષ પૂરું કરે છે. 70 થી 80માં, 80 થી 90માં તો 2-5% હોય રહીએ છે, 90 ઉપર તો 1%માં નથી આવતા. કોઈ આવી એક આયુષ્યની વર્તમાન કાળના જીવોની અવધિની એક રેન્જ છે, એનો અર્થ એ થાય છે કે માણસ 40-45 વર્ષે એને પ્રવૃત્તિ છોડવાની તૈયારી કરી નાખવી જોઈએ, 40મા વર્ષે એને વિચાર આવી જવો જોઈએ પ્રવૃત્તિ હવે છોડવાનો સમય છે. પ્રવૃત્તિ વધારવાનો નહીં પણ પ્રવૃત્તિ છોડવાનો વિષય છે. એ પ્રવૃત્તિ છોડવાના પરિણામ 5 વર્ષમાં એટલા દ્રઢ થઈ જાય કે છોડું થઈ જવું જોઈએ, અને બીજા 5 વર્ષે તો એને એમ થાય કે હવે તો આ પરિણામ થઈ શકશે નહીં, કરી શકાશે નહીં. જો એને ઉપયોગ નિવૃત્ત કરવો છે, અંતર નિવૃત્તિ લેવી છે, એને બાહ્ય નિવૃત્તિ નિમિત્તભૂત છે, ઉપકારી છે. અને તેથી અંતરની વૃત્તિને અર્થે સત્પુરુષોએ બાહ્યની વૃત્તિને અનુમોદી છે, ઉપકારી ગણી છે અને એનો ઉપદેશ આપ્યો છે, આજ્ઞા કરી છે, પરિસ્થિતિ છે. ચાલીસમા વર્ષે નિવૃત્તિનો વિચાર આવ્યો, ચાલીસ થયા, પિસ્તાલીસે તો નિવૃત્ત થઈ જવું જોઈએ, નિવૃત્તિનો વિચાર અહીંયાથી શરૂ થયો, પિસ્તાલીસે તો નિવૃત્ત થઈ જવું જોઈએ. પછી થવાય ન થવાય બીજો વિષય છે, પણ બળ પરિણામમાં એની ખટક, એનું બળ એ પરિણામમાં ચાલુ સહજપણે. બીજાનો નાનો ગુણ દેખે ત્યાં બહુમાન કરે, એ અનુમોદન, ગુણની અનુમોદના છે એમાં. એક પડખું લીધું, હવે બીજી વાત લઈએ છે, બીજો પોઈન્ટ છે કે પોતાની મોટપ વધારવા અને બીજાની હીણપ કરવામાં જે પ્રકારના વિચાર, વાણી અને વર્તન થાય તે ભદ્રિતા નગણાય. શું કહે છે? એક સાથે બને છે, જે જીવને માન વધારવું છે અથવા માન કષાય ગર્ભિત જેની પ્રવૃત્તિ છે તે શું કરે છે? પોતાની મહત્તા વધે એવા એને વિચારો આવે, પોતાની મહત્તા વધારવા માટેની એની ભાષા આવે, પાણી એવું એ બોલ્યા કરે, અને પોતાની મહત્તા વધે એવું એ વર્તન કરે. સાથે સાથે એ બીજાનું ખરાબ દેખાય એવા એને વિચારો આવે, બીજાનું ખરાબ દેખાય એવી એ ભાષા બોલે, અને બીજાનું ખરાબ દેખાય એવું વર્તન કરે. એક સાથે સાથો સાથ સ્વ પરની પ્રવૃત્તિમાં, વિચારવાણી અને વર્તનમાં પોતાની મહત્તા વધે ને બીજાની મહત્તા ઘટે એવી વિચાર વાણીથી જે પ્રવૃત્તિ થાય તેને પણ પ્રવૃત્તા ન કહેવાય. પોઈન્ટ લીધો છે સરળતાનો ગુરુદેવશ્રી. સરળતાને લાગે વળગે છે ત્યાં સુધી સરળતાના વિષયમાં મુખ્ય મુદ્દાઓ છે. અદ્રિકતાનો સરળતાનો પોઈન્ટ લીધો છે. એક તો સ્વપરના દોષને દોષ જ જાણે, એને એ જાણે, છોડવા લાયક જાણે, સ્વપરના ગુણને ગુણ જાણે, ગુણને ઉપાદેય જાણે, ગુણને આદરે ને એનું બહુમાન કરે. આ એક સરળતાનું પડખું છે. સાથો સાથ પોતાનું માન વધારવાના વિચારવાણી ને વર્તનને એ છોડે, અને બીજાનું ખરાબ દેખાય એવા વિચારવાણી ને વર્તનને છોડે. બસ, કેમ કે એવું થાય તો તે ભદ્રિકતા નથી, તે સરળતા નથી, તે ભદ્રિકતા ન ગણાય, પણ ઉલટાની ભદ્રિકતાના વિરુદ્ધ તે વક્રતા કહેવાય. ભદ્રિકતા તો ન કહેવાય, પણ તે વક્રતા કહેવાય. પોતાની જે હદ હોય, આશયનો વિષય મુખ્ય છે, નહીં તો ભૂલો પડી જાય. જો આશયના વિષયને સમજીને જો આ ન ચાલે પ્રવૃત્તિમાં, તો પણ આમાં આમાં ભૂલો પડે, એટલે એ વાત પાયાની છે. દરેક જગ્યાએ નાની પણ કોઈ વખત પોતાને વિશે વિશેષ વાત કરે તો તેથી કાંઈ પોતાની મહત્તા વધારવાની વાત કરે છે, અને વક્રતા ત્યાં પરિણામ છે એમ નથી. ત્યાં પણ કોઈ બીજા જીવને લાભનું નિમિત્ત હોય તો કહે પણ ખરા, તો એ કાંઈ વક્રતાના પરિણામ નથી, ત્યાં આશય શું છે એમ જોવાય છે. તેમ કોઈ બીજા જીવના અવગુણનો પણ નિષેધ કરે તો પણ ત્યાં આશય શુદ્ધ છે, માટે ત્યાં વક્રતાથી એનો નિષેધ કરવામાં આવે છે એમ ખેંચી જઈ શકાય નહીં. આશય તો દરેક જગ્યાએ જોવો જોઈએ, પણ એક સામાન્યપણે વક્રતા પરિણામી જીવોની પ્રવૃત્તિ એવી બને છે, એ માન કષાયના પોષણના હેતુથી માયાની પ્રવૃત્તિ થઈ રહી છે. અહીંયા વક્રતાના પરિણામ કઈ રીતે થાય છે કે ત્યાં આશય માન કષાય પોષવાનો છે, તો પોતાની અધિકતા પોતાની મોટપ વધારે છે અને મન વચન કાયાની પ્રવૃત્તિ એ રીતે કરે છે. સાથોસાથ એ બીજાનું હીણું દેખાય એવી જ મન વચન કાયાની પ્રવૃત્તિ કરે છે. એને એ જે વક્રતાવાળા પરિણામ છે, વક્રતાયુક્ત પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ ભદ્રિકતાથી વિરુદ્ધ છે, સરળતાથી વિરુદ્ધ છે. તે જીવ ધર્મથી દૂર જાય છે, તે જીવ ધર્મ પામવાની નજીક આવી શકતો નથી, આમ કહેવું છે. સરળતા ને વક્રતા નો વિષય ખોલીને એમ કહેવું છે કે વક્રતા વાળો જીવ, વક્રતા પરિણામી જીવ ધર્મથી દૂર જાય છે, સરળતા પરિણામ વાળો જીવ ધર્મની નજીક આવે છે. બે વાત, બે પોઈન્ટ થયા. ત્રીજો પોઈન્ટ કે પોતાની જે હદ હોય તે હદ ઉપરાંત વધારે પોતાની મોટપ બતાવવા જે વર્તન થાય તે વક્રતા છે. સામાન્ય રીતે સરળ પરિણામી જીવ પોતાની ગુરુતાને દબાવે છે. આ એક સરળતાનો એક બીજો પોઈન્ટ છે કે પોતામાં કોઈ ગુણ હોય, લૌકિક ગુણ હોય, કે ભાઈ ઉદારતા છે કે નમ્રતા છે, કોઈ પણ પ્રકારનો ભક્તિના પરિણામ વિશેષ આવતા હોય એવો ગુણ છે સામાન્ય રીતે, તો સરળ પરિણામી જીવનું લક્ષણ એ છે કે પોતાની ગુરુતાને દબાવે અને વક્રતા પરિણામ વાળા જીવોનું સામે સામે લક્ષણ એ છે કે પોતામાં કાંઈક હોય એના કરતાં હદ વટાવીને વધારે કહે. આપણે જેને બેચાણી મીઠું મરચું ઉભરાવીને વાત કરીએ, જે હદે પરિણામ થતા હોય એમાં પણ ઉમેરો કરીને થોડુંક વધારે કરીને બતાવે, એ પણ વક્રતાનું ચિહ્ન છે. એ પણ વક્રતાનું લક્ષણ છે કે જે વક્રતા એને ધર્મની નજીક જવા દેશે નહીં. આપણે વાત ત્યાં લીધેલી છે, સરળતા અને વક્રતાનો જે વિષય છે એનો મુખ્ય સંબંધ ધર્મ અને અધર્મની સાથે છે એમ લેવું છે. એટલે કોઈ જીવ હદ કરતા હદ હોય તે ઉપરાંત વધારે કેમ, આને ધર્મની સાથે સંબંધ છે કે જ્ઞાનનો વિપર્યાસ અને અવિપર્યાસ એને અહીંયા સીધો સંબંધ લાગુ પડે છે. સમ્યક જ્ઞાનનો એવો ધર્મ છે અથવા સમ્યક જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જે પદાર્થ, જે ભાવ, જે પરિણામ, જે ચીજ જેનું જેવું સ્વરૂપ હોય એવું જાણે, ઓછું અડકું જાણે નહીં. આ સાચા જ્ઞાનનો, સમ્ય જ્ઞાનનો આ ધર્મ છે કે જે જેમ હોય તે તેમ જાણવું, જે જેમ હોય તેનાથી અન્યથા ફેરફાર જણાય તે જ્ઞાનનો વિપર્યાસ છે. અને જેવું જણાવું તેવું જ પ્રસિદ્ધ કરવું, તેવું જ કહેવું એ જ્ઞાન અનુસાર વચનની પ્રવૃત્તિ છે, અથવા સત્ય જ્ઞાન અનુસાર સત્ય વચનની તે પ્રવૃત્તિ છે, એ વચનની સત્યતા થઈ. હવે જે હદમાં જે જણાય તેના કરતા હદ ઉપરાંત વધારે કઈ કહેવામાં આવે તો એમાં શું આશય છે? કે એમાં જો પોતાની મોટપ બતાવવાનો આશય હોય, પોતાની મહત્તા વધારવાનો આશય હોય, તો એવું જે વર્તન છે એ વક્રતાભર્યું વર્તન છે અને એનાથી ધર્મને હાનિ છે. મુખ્ય મુદ્દો એ લેવો છે કે એમાં ધર્મથી દૂર જવાય છે, ધર્મ હણાય એ. પડે છે એટલો જ વિકલ્પ ઉઠે છે વસ્તુ વ્યવસ્થાના ભેદે. સવારમાં કળશ વાંચવા, પહેલો કળશ છે ત્યારબાદ અધિકારનો, સમયસર પૂરું કરીને આચાર્ય મહારાજ પરિશિષ્ટ કરે છે ત્યારે 247મો કળશની આ રચના છે, 246 છેલ્લો કળશ છે, 415 ગાથા ઉપર. કે હવે શ્યાદવાદની શુદ્ધિ અર્થે વસ્તુ વ્યવસ્થા અને ઉપાય ઉપાય ભાવને કહીશ, આટલી વાત છે. ભાઈ સારો મુદ્દો છે, આની અંદર ધ્યાન ખેંચવાનો વિષય છે. અત્ર શ્યાદવાદ શુદ્ધ્યાર્થમ વસ્તુ તત્વ વ્યવસ્થિતિ, વસ્તુ વ્યવસ્થામાં વસ્તુ તત્વ વ્યવસ્થિતિ ઉપાય ઉપેય ભાવસ્થ ચિંત્યતે મનાગ ભૂયો અપી, આમ કહેવું છે. મનાગ એટલે ભૂયો અપી એટલે પહેલા કહેવાય ગયું છે તો પણ પરિશિષ્ટ કરે છે. એટલે કે હવે અહીંયા શ્યાદવાદની શુદ્ધિને અર્થે વસ્તુની વ્યવસ્થા તાત્વિક દ્રષ્ટિએ વસ્તુ વ્યવસ્થા ઉત્પાદ વય ધ્રુવ દ્રવ ગુણ પર્યાય ગુણ ગુણી ભેદ દ્રવક્ષેત્ર કાળ ભાવ અને એના ધર્મો, આ બધો અનેક ધર્મો શ્યાદવાદની શુદ્ધિ અર્થે કહેશું. પણ માત્ર વસ્તુ વ્યવસ્થા નહીં કહીએ, એમ કહે છે ઉપાય ઉપાય ભાવસ્ચ, સાથે સાથે આત્માની શુદ્ધિનો ઉપાય અને પરિપૂર્ણ શુદ્ધિ જે પ્રાપ્ત કરવા લાયક છે એવું જે ઉપાય ધ્યેય એને પણ અમે કહેશું. અહીંયા વિચારશું, ચિંતતે એટલે વિચારશું આ પ્રકરણમાં. મનાગ ભૂયો અપી આગળ કહેવાય ગયું છે તો પણ થોડું કહીશું, હજી અમારો એમાં થોડું કહેવાનો ભાવ છે, ચોખ્ખટ કરવાનો ભાવ છે, એમ કહીને આ અધિકારની શરૂઆત કરે છે. શું ધ્યાન ખેંચવું છે કે એટલી વસ્તુ વ્યવસ્થા નથી કહેતા, વસ્તુ વ્યવસ્થાની સાથે સાથે ઉપાયરૂપે ભાવને કહેશો. જોકે ઉપાયરૂપે ભાવ તે પણ વસ્તુ વ્યવસ્થાનું એક અંગ છે. જે ઉપાય છે તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, અને ઉપેય છે તે મોક્ષ છે પ્રાપ્ત કરવા લાયક, એ પણ વસ્તુ વ્યવસ્થાનું જ એક અંગ છે. પણ એટલી માત્ર વસ્તુ નથી. જે હેય તત્વ છે, આશ્રવ બંધ જે હેય તત્વ છે, એ પણ વસ્તુ વ્યવસ્થામાં આવે છે. એટલે આખી વસ્તુ વ્યવસ્થા આખી કહેશો, અને એનો હેતુ આ છે કે ઉપાય ઉપેય પણ કરવું છે. ઉપાયમાંથી ઉપસાવવો છે અને ઉપેય સુધી પહોંચવું છે. આ પ્રકારે હવે પછીનો અધિકાર કહેવામાં આવશે, એનો જે અધિકાર કહેવો છે એનો દૃષ્ટિકોણ અહીંયા પાયાથી બાંધ્યો. એક શૈલી જ આ છે શાસ્ત્રકાર આચાર્યની, કુંકુંદ આચાર્યની અને અમરચંદ્ર આચાર્યની આ શૈલી છે કે જ્યારે શાસ્ત્રનો પ્રારંભ કરે છે ત્યારે એ શાસ્ત્રમાં જે કાંઈ કહેવા ધારે છે એનો એ દ્રષ્ટિકોણ પહેલા સ્પષ્ટ કરે છે કે હું અહીંયા આ કહેવા ધારું છું. સ્વામી સાર શરૂ કર્યું તને એમ કીધું કે પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન એવા શુદ્ધાત્માને કહેવાનો મારો અભિપ્રાય છે, એવા શાસ્ત્રની હું આ રચના કરું છું. પહેલા એ ચોખવટ કરે છે. એ આખું શાસ્ત્ર પૂરું કર્યા પછી અમૃતચંદ્રાચાર્ય અહીંયા સૂત્રો તો પૂરા કર્યા, સૂત્ર કરતા આચાર્યના સૂત્રો ઉપર તો ટીકા પૂરી કરી નાખી. હવે એ તો બધી એમને સૂત્રને અડીને વાત કરવી હતી, કેમ કે ટીકા કરવા બેઠા હતા એટલે મર્યાદા એમણે જાળવી કે જે પૂર્વાચાર્ય છે એ એક એક સૂત્રની અંદર આટલો આટલો આટલી આટલો વિષય કહેવા ધારે છે, એને હું અહીંયા ખોલું છું. હવે પોતાને ભાવ રહી જાય છે કે આટલી મેં ટીકા કરી, હજી પણ મારે થોડું કહેવું છે. જે વિષય કહેવાઈ ગયો તેને અનુસરીને જ કહીશ, પણ સ્વતંત્ર રીતે હવે હું કહીશ. એ પરિશિષ્ટમાં પોતે મૂકે છે ત્યારે પહેલા જ કળશની અંદર એ પોતાના દ્રષ્ટિકોણને સાફ ચોખ્ખો કહે છે. હું વસ્તુ વ્યવસ્થા તાત્વિક રીતે કહીશ અને ઉપાય ઉપાય વાત કહીશ, અને એમાં શ્યાદવાદનો વિષય હું ચોખ્ખો કહીશ. એમ કરીને એ અધિકાર છેલ્લો લીધો છે. અહીં સુધી રાખી.